તારીખ 2/3/1997 ડાયરીના બોલ નંબર 1669 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 180
છેલ્લી વાત ચાલી હતી કે યથાર્થ સત્સંગ કેવો હોય, ઉપાસવા જેવો ઉપાસનીય સત્સંગ કેવો સત્સંગ ઉપાસવો જોઈએ, કે પોતાનું હિત સધાતું હોય એવું નિમિત્ત પણ જ્યાં અનુભવ ગોચર થતો હોય તે યથાર્થ સત્સંગ છે. સત્સંગમાં તત્વજ્ઞાન વિશે ચર્ચા હોય છે. તત્વજ્ઞાનનો વિષય ભળો પણ છે અને ઊંડો પણ છે. સામાન્ય માણસને એમ લાગે કે આપણને કંઈ બહુ ખબર પડતી નથી આ વિષયમાં, આપણે અજાણ્યા છીએ. તો કેવો સત્સંગ ઉપાસવો જોઈએ એને કેવી રીતે નક્કી કરવું? જે વિષયથી આપણે અજાણ્યા હોય એનો નિશ્ચય કેવી રીતે કરવો? આવી એક સમસ્યા, પ્રોબ્લેમ પોતાને લાગે, પણ અહીંયા એક માપવાની બીજી પદ્ધતિ છે, એના તરફ ધ્યાન ખેંચવા જેવું છે કે પોતાને અનુભવ શું થાય છે. સત્સંગમાં સત્સંગ કરનાર કે કરાવનાર એની કદાચ સમજ ન પણ પડે આપણને, તેથી આવી મૂંઝવણ થાય સંભવિત છે. પણ પોતાનો અનુભવ શું બોલે છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધે પોતાના આત્મા ઉપર કાંઈ ને કાંઈ અસર આવતી હોય છે. એ અસર કેવા પ્રકારે આવે છે એ વાત કોઈને પૂછવા જેવી પડતી નથી. પોતાના અનુભવની વાત પોતાને સમજાતી હોય છે. તો જ્યાં પોતાનો આત્મહિત સધાતું હોય એવું લાગતું હોય, એવું ફીલ થતું હોય તો પણ છે તે સત્સંગ ઉપાસવા યોગ્ય છે. ત્યાંથી માપ નીકળે છે. સામેથી માપ કાઢવાની જરૂર પડતી નથી. માપ પોતાને ફિલિંગથી કાઢવાનું હોય છે. એક મુદ્દો એ છે, મુદ્દા વિચારવા જેવા છે આ વિષયમાં. પહેલો મુદ્દો આ છે. કેવી રીતે ટેલી થાય છે કે પોતે સત્સંગમાં આત્મહિત માટે આવે છે તો ટેલી થાય છે, અન્ય હેતુથી આવે તો મેળ નહીં પડે. તો આ વિષય નક્કી નહીં કરી શકે. પણ જો પોતે આત્મહિત માટે આવતો હોય અને આત્મહિતની વાત આવતી હોય તો એ રિએક્ટ થયા વગર રહીએ નહીં. ફરીથી, પોતે આત્મહિતના હેતુથી આવતો હોય અને આત્મહિતનો વિષય સત્સંગમાં ખરેખર ચાલતો હોય, આપણે ઇન્ટરલિંક થયા વગર રહીએ નહીં. બે પ્રકારે ન થાય, પોતે આત્મહિત માટે આવે અને સામે આત્મહિતનો વિષય ન ચાલતો હોય ને બીજું અપ્રયોજન ભૂત. આ તો ગર્યો છે, તત્વજ્ઞાન તો ગર્યો છે, એવી બધી ઘણી વાતો ચાલતી હોય તો મેળ નહીં પડે અને તો પોતાને સંતોષ નહીં થાય કે હું જે હેતુ માટે આવું છું. મને તરસ લાગી છે પણ પાણી અહીંયા મળતું નથી, અને તરસ લાગે ને પાણી ન મળે, પાણી મળે અને ખબર ન પડે એવું બને નહીં. તરસ લાગી હોય ને પાણી મળે અને ખબર ન પડે એમ કેમ બને? એટલે આત્મહિતની વાત ચાલતી હોય અને પોતે આત્મહિત માટે સત્સંગમાં આવતો હોય તો એ આત્મા ઉપર અસર થયા વિના રહેતી નથી. એટલે એમાં બીજી લાંબી સમજણની જરૂર નથી, પોતાના અનુભવ ઉપરથી આ સત્સંગ ઉપાસવા યોગ્ય છે એવો નિશ્ચય કરી શકે છે કે ઉપાસવા યોગ્ય નથી એવો નિશ્ચય કરી શકે છે. ઉપાસવું એટલે સત્સંગમાં રસ લેવો, સત્સંગમાં આત્મહિતાર્થે રસ લેવો અને એ રસ લેતા પોતાને જે કરવા યોગ્ય છે એનું અમલીકરણ આપોઆપ એમાંથી ઊંધું થાય છે. કેમ કે સ્વલક્ષી જ્ઞાન અથવા સ્વલક્ષી સમજણ તે પ્રકારના અમલ કરવા માટેની પ્રેરક બળવાળી હોય છે, એની અંદર જે જાતનું પ્રેરક બળ હોય છે આગળ ચાલવાનું છે એને એક શબ્દમાં ઉપાસવું એમ કે છે. બીજો મુદ્દો કે જ્યાં પોતાની ભૂમિકાને યોગ્ય મુખ્યપણે ચર્ચા થતી હોય, આપણે છે મુમુક્ષુ ભૂમિકાના જીવો અને મુનિ દશામાં અને કેવળ જ્ઞાનમાં અને શુક્લ ધ્યાનમાં જે જે શાસ્ત્રની વાતો છે એની પૂરી સમજણ તો પડે નહીં, કેટલી કલ્પના કરવી પડે ને એવી બધી ચર્ચાઓ ચાલતી હોય, ધ્યાનનું સ્ટેજ નથી ને ધ્યાનની ચર્ચા ચાલતી હોય. એને આપણા પ્રયોજન સાથે કઈ સંબંધ નથી રહેતો. તરસ લાગી હોય ત્યાં પાણી જોઈએ ત્યાં ગાંઠિયા ભજીયા ન ચાલે, પાણી કરતા ગાંઠિયા ભજીયાની કિંમત વધારે છે, પાણી સસ્તું છે. પણ તરસ લાગ્યું હોય ત્યાં પાણી જોઈએ, માંદા માણસને મોસંબીનો રસ અને મગનું પાણી પીવાની જરૂર છે, એનું પ્રયોજન ત્યાં છે. એને ચારશેર ઘી પાયેલો મેસુબ ખવડાવાય નહીં કાંઈ, તો એને સાલમ પાક ઘીથી લથબથ તો સાલમ પાક નો ખવડાવે, મરી જાય ખાય તો શું થાય? ટાઇફોઈડમાંથી ઊભો થયો હોય, 20 દિવસનો ઉપવાસ હોય અને મગનું પાણી આપવું પડે, મોસંબીનું પાણી આપવું પડે, એને મીઠાઈ ખવડાવે તો મરી જાય. ઘી છે એ શરીરને શક્તિ આપે છે પણ પચાવી શકે એને ન પચે એના માટે ઘી નકામું છે. અને ઘી પણ પ્રમાણમાં ખવાય તો સારું છે, પાણી દૂધની જેમ કે પાણીના લોટાની જેમ એક લોટો ઘી કોઈ પી જાય તો તબિયત બગાડે, બીજું કાંઈ ન થાય. એમ આ બધો વિષય વિચારવા જેવો એ રીતે છે કે મને અત્યારે શેની જરૂર છે, મારા કામની ચીજ શું આવે છે, સત્સંગમાં મારે યોગ્ય વાત શું છે જે હું ગ્રહણ કરું, એવા પ્રકારના લક્ષ્યથી સત્સંગ થવો જોઈએ. અને એવી મુખ્યપણે ચર્ચા થતી હોય અને એને અનુસરીને એનો અમલ કેમ થાય, એનું માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય તે પણ યથાર્થ સત્સંગ છે. પોતાની ભૂમિકાનો વિષય અને એ ભૂમિકાને જે વાત સમજવા મળે એને કેવી રીતે અમલમાં મૂકવી, આચરણમાં મૂકવી, સમજણ અને સમજણ અનુસારનું આચરણ એ બેની સંધિ હોવી જોઈએ. એટલી વાતોથી પેટ ભરાય એવો વિષય નથી. ત્રીજું, જ્યાં આત્મરસ અને આત્મરુચિને પોષણ મળીને તે વૃદ્ધિગત થતા હોય તે પણ પોતાના અનુભવથી માપવાની ચીજ છે કે આપણે આપણા આત્મા સંબંધની રુચિ આમાં ઉત્પન્ન થાય છે અથવા ઉત્પન્ન થયેલી રુચિને આમાં પોષણ મળે છે, પુષ્ટિ મળે છે અને તે વધે છે. આપણું પરિણામ શું વધે છે પણ પોતાને એ પ્રકારનું યોગ્યતા વાળું પરિણામ જોઈએ. તો કોઈ વિશેષ સમજણની એમાં જરૂર નથી. આત્મરુચિને પોષણ મળતું હોય, આત્મરુચિ વૃદ્ધિગત થતી હોય, આત્મરસ વધતો હોય, એટલું તપાસવાનું રહેશે. નહીતર ક્ષયોપશમનો વ્યામો થાય. એક તો જીવને કુતૂહલ વૃત્તિ ઘણી છે અને એમાં ઘણી ઘણી નવી વાતો સત્સંગની અંદર આવે, સામે નવું નવું જાણવાનું ભાન મળે અને હજી વધારે જાણું એમ કુતૂહલ વૃત્તિ પાછી સતેજ થાય. એ ચક્કરમાં પડવા જેવું નથી. જાણવું, ઘણું જાણવું, ખૂબ જાણવું એ પ્રકાર પણ આની અંદર યોગ્ય નથી. એ પ્રકારનો સત્સંગ એ પ્રકારે ઉપાસવો નહીં. ફક્ત પોતાનું આત્મરુચિનું લક્ષ્ય રાખવું કે મને મારો આત્મરસની રુચિ કેવી રીતે આમાં પોસાય છે, વધે છે, શું થાય છે, તો બરાબર છે. એ સત્સંગ ઉપાસવા જેવું છે. એ ઉપરાંત અધ્યાત્મ તત્વ અને તે અંગેના સિદ્ધાંતોની ચર્ચા થતી હોય. સિદ્ધાંત જ્ઞાન કેટલું પ્રયોજનભૂત સિદ્ધાંત જ્ઞાન એટલા માટે જરૂરી છે કે ઉપદેશમાં તેના સિવાય ટકી શકાય નહીં. ઉપદેશ તો બધા ધર્મોના ગુરુએ અને શાસ્ત્રોએ આપ્યો છે અથવા ધર્મનું ક્ષેત્ર છે એ ઉપદેશનું જ ક્ષેત્ર છે એમ કહીએ તો ચાલે. પછી સંપ્રદાયને ધર્મ ગમે તે હોય, બધા ધર્મો, બધા સંપ્રદાયો, ધર્મગુરુઓ, ધર્મશાસ્ત્રો ઉપદેશ આપે છે. ઉપદેશ કોઈ ખરાબ ચીજ નથી હોતી, ઉપદેશ હંમેશા સારો હોય છે. ઉપદેશ ગમે એ પણ એક ઠીક સારી યોગ્યતા ગણાય, તો પણ એ ઉપદેશમાં ટકવું, એ ઉપદેશમાં સ્થિર થવું એક બીજી વાત છે, અને એના માટે સિદ્ધાંત જ્ઞાનની જરૂર પડે છે. એટલે સિદ્ધાંત જ્ઞાન જોઈએ, એટલા માટે જૈન દર્શનના ચારે અનુયોગમાં તે અનુયોગના સિદ્ધાંતો છે, અને એ ઉપરાંત ચારે અનુયોગથી પાર અધ્યાત્મ તત્વના પણ સિદ્ધાંતો છે. આવું સિદ્ધાંતનું એક પ્રકરણ આપ્યું છે, અને તે ઉપદેશ જ્ઞાનને સ્થિર થવા માટે, પ્રાપ્ત ઉપદેશને ટકાવવા માટે, પ્રાપ્ત ઉપદેશમાં સ્થિર થવા માટે એક જરૂરી વસ્તુ છે. એની ચર્ચા પણ સત્સંગમાં જેટલી જરૂર હોય એટલી, જે ભૂમિકાની જરૂર હોય એટલી થવી જરૂરી છે. ઉપદેશ જ્ઞાન બે પ્રકારે છે, ચર્ચા નીકળી જ છે. આપણે પ્રશ્ન નીકળ્યો છે તો જરા વધારે એના ઊંડાણમાં જઈએ. ઉપદેશ બધો સારો હોવા છતાં પણ એના બે ભેદ વિચારવા યોગ્ય છે. એક તો સિદ્ધાંત બોધને કારણભૂત એવો ઉપદેશ બોધ, સિદ્ધાંત બોધ સમજાય તેના કારણભૂત એવો ઉપદેશ બોધ, અને એક સિદ્ધાંત બોધને કારણભૂત ન થાય એવો ઉપદેશ બોધ, બે પ્રકારે છે. હવે એ બંનેને કેવી રીતે જુદા પાડી શકાય, કે જે ઉપદેશથી દર્શનનો નબળો પડે, ગળી જાય, દર્શન મોહની નિવિડ ગાંઠ પડેલી છે, એના ઉપર તેલનું ટીપું હોય, એટલે એક તો રેશમ સંભાળવું ને એમાં પાછું ચીકણું તેલ, એ ગાંઠ છોડવી મુશ્કેલ પડે. એવી અનંત ભવોની, અનંત કાળની મોહની ગાંઠ આ આત્મામાં પડેલી છે, અને એ ગાંઠ છોડવાનો પુરુષાર્થ કરવાનો છે. એટલે સંસારમાંથી છૂટવું એ કોઈ સહેલી વાત નથી, કોઈ બચ્ચાના ખેલ તો નથી. વાત ચોક્કસ કઠણ છે, અઘરી છે, તો પણ નાસીપાસ થવા જેવું નથી. કેમ કે અનંત આત્માઓ એ ગાંઠ છોડીને સફળ થઈને સિદ્ધાલયમાં બિરાજે છે, નિર્વાણ પદને પામ્યા છે, ને એ બધા આપણી જાતના જ હતા. તો બીજી જાતના આત્માઓ છે ને એક જ જાતના આત્માઓ આખા જગતમાં છે, જાત બધાની એક જ છે. એ પણ પહેલા આપણા જેમ સંસારની અંદર મૂળી પ્રાણીઓ હતા, અને એમને મોહનો ગાંઠ છોડી છેડી ભેદી એવો ગ્રંથિભેદ થઈ શકવા યોગ્ય છે, થઈ શકે છે, એની પણ પદ્ધતિ છે કામ કરવાની, અને યથાર્થ કાર્ય પદ્ધતિથી એ બની શકવા યોગ્ય છે. આપણે નિર્ણય કરવો જોઈએ કે આ કરવું જ છે, અને કરે છૂટકો છે. આજે કરીએ કાલે કરીએ એક ભવે કરીએ, બે ભવે કરીએ કે લાખ ભવે કરીએ, અરે છૂટકો છે. એટલે એક વખત મક્કમતાથી પૂરો વિચાર કરીને, મેચ્યોર્ડ ઇમેચ્યોર્ડ નહીં, પરિપક્વ વિચાર કરીને એક વખત નિર્ધાર કરવો જોઈએ, નિર્ણય કરવો જોઈએ કે આ કામ કરવું જ છે. પછી આ રસ્તો એ નિર્ધાર થયા પછી આ રસ્તો સુગમ ને સરળ થાય છે. જ્યાં સુધી જીવ એવો નિર્ણય કરતો નથી, એટલે કે કામ કરવા ધારતો નથી, કામ કરવા ધાર્યું કે તમારે કરવું છે, તો રસ્તો સરળ અને સુગમ છે, અને નહીતર કઠણ ઘણો છે, એવું છે. એટલે એક વખત નિર્ણય બરાબર સમજી વિચારીને પરિપક્વ સ્થિતિએ કરવો જોઈએ. એટલે એ સિદ્ધાંતો ને બધી વાતો સૂક્ષ્મ હોવા છતાં પણ પોતાના રુચિના અને પોતાના પરિણમનના અનુભવથી એને સમજી શકાય છે, ઓછા વત્તા અંશે પણ સમજી શકાય છે. આપણે વાત એ ચાલતી હતી કે ઉપદેશના જે બે પ્રકાર છે એમાં દર્શન મોને ગાળે એવો જે ઉપદેશ છે એ સિદ્ધાંત બોધના કારણભૂત ઉપદેશ છે, અને ચારિત્ર મોને મંદ કરે એવો ઉપદેશ છે એ સિદ્ધાંત બોધના કારણભૂત ઉપદેશ છે. જ્ઞાનીઓના ઉપદેશમાં અને બીજાઓના ઉપદેશમાં આ તફાવત છે. કૃપાળુ દેવજી એમ કહે છે કે જ્ઞાનીના માર્ગે ચાલો, તો જ્ઞાની જે માર્ગ બતાવે છે એ જ્ઞાનીનો માર્ગ. એ માર્ગ કેવો બતાવે છે કે દર્શન મોહ ગળે એવો માર્ગ બતાવે છે. જ્યાં સુધી દર્શન મોહની ગાંઠ ન ગળે ત્યાં સુધી ચારિત્ર મોહ ગમે તેટલો મંદ કર્યો હોય તો એ ઝાડના પાંદડા તોડો અને પાછું ઝાડ પાંગરી જાય એના જેવી વાત છે. આ બધી તમારા દર્શન મોહને લગતા કેટલાક પરિણામો છે એ સમજવા જોઈએ, ચારિત્ર મોહને લગતા કેવા ભાવો છે એને આપણે સમજવા જોઈએ. જેમ કે ક્રોધ, માન, માયા, લોભ, કામ એ બધા ચારિત્ર મોહના પરિણામ છે. શરીરમાં, કુટુંબમાં, સમાજમાં, ઘર, મકાન, આબરુ, કીર્તિ, કપડા, દાગીના, ઘરેણા, કે ઘરનું રાજ રચેલું એમાં પોતાપણું એ દર્શન મોહના પરિણામ છે. પર પદાર્થમાં સુખ નહીં હોવા છતાં, જળ પદાર્થમાં પરમાણુમાં સુખ નહીં હોવા છતાં તેના સુખ બુદ્ધિ તે દર્શન મોહના પરિણામ છે. તે આ આત્માને આધારભૂત નહીં હોવા છતાં આત્મા પોતાની જીવત્વ શક્તિથી અનંતકાળથી જીવતો રહ્યો છે, જીવી રહ્યો છે અને જીવતો રહેવાનો છે અનંતકાળ સુધી. કેમ કે આત્મામાં જીવત્વ નામની શક્તિ, એનો પાવર અનંત છે. તેમ છતાં હું બીજાના આધારે જીવું છું, શરીરના આધારે જીવું છું, રોટલા પાણીના આધારે જીવું છું, પૈસાના આધારે જીવું છું, સગા સંબંધી ને કુટુંબીઓના આધારે જીવું છું, એવી જે પરની આધાર બુદ્ધિ તે દર્શન મોહના પરિણામ છે. આ આત્મા પોતાના ભાવો કરી શકે છે, ભાવથી આગળ કોઈ પર પદાર્થના કાર્યો નહીં કરી શકતો હોવા છતાં પણ પર પદાર્થોના કાર્યો કરવાની જે કર્તા બુદ્ધિ છે અને પરિણામ સ્વયં થઈ રહ્યા હોવા છતાં એ પરિણામને કરવાની જે કરતા બુદ્ધિ છે એ પણ દર્શન ભૂના પરિણામ છે. આત્મજાગૃતિના એક અંકમાં આપણે એવા 26 પરિણામોનું લિસ્ટ આપ્યું છે. આ બધા દર્શન ભૂના છે. હવે એ તો બધા શબ્દાર્થ નહીં પણ પોતાના પરિણામો સાથે પેલી કરી લેવા જોઈએ. ભાવને સમજવા માટે આ બધા ભાવોની ચર્ચા છે. આત્માના વિભાવિક ભાવો વિકારી ભાવોની આ ચર્ચા છે. અને એ ભાવ આત્મા કરે છે એ શબ્દોનું વાચ્ય પોતાના પરિણામ છે. વાચક ઉપરથી વાચ્યને સમજવામાં આવે તો એનું ભાવ ભાષણ થાય. એ રીતે આને સમજવાનું કે ચારિત્ર મોહના પરિણામો કેવા છે, દર્શન મોહના પરિણામો કેવા છે. જ્ઞાની પુરુષો છે, આત્મજ્ઞાની પુરુષો છે, એ હંમેશા મુમુક્ષુને મોક્ષ માર્ગમાં ચડાવવા માટે, મોક્ષ માર્ગમાં પહોંચાડવા માટે દર્શન મોહને ગાળે છે. અને દર્શન મોહનો ઉપશમ થાય ત્યારે પ્રથમ સમ્યક દર્શન થાય, ચોથું ગુણ સ્થાન પ્રાપ્ત થાય. અને એ કાર્ય પદ્ધતિ એમના અનુભવમાં હોવાથી એ સમજાવી શકે છે, કહી શકે છે, બતાવી શકે છે. બીજાઓ એ વિષયથી અજાણ હોવાથી અને ચારિત્ર મોહના પરિણામો સ્થૂળ સમજી શકાય એવા હોવાથી ક્રોધ માન માયા લોભ વગેરે, એ ક્રોધ ન કરવો હોય તો તમે ક્ષમા રાખો, લોભ નહીં કરવા માટે ઉદારતા રાખો, માયા છોડવા માટે સરળતા રાખો. એમાં એના જે સામે સામા પરિણામો છે એનું સમજાવે, એનો ઉપદેશ આપે, એવું બધું કરે, લાગે પણ સારું. પણ ક્ષમામાં ટકવું કેવી રીતે, ક્ષમા રાખવી વાત તો સારી છે, ક્રોધ ન કરવો એ વાત પણ સારી છે, પણ રાખવી કોના આધારે એ ખબર એ લોકોને નથી હોતી. પણ ઉપદેશ આપે, એવો ઉપદેશ આત્મજ્ઞાનીના પણ આપનારા હોય છે. પણ એની પાસે દર્શન મોહને ટાળવાની યોજના નથી હોતી. એટલે ઉપદેશ બે પ્રકારે છે. એક સિદ્ધાંત બોધ ના કારણભૂત છે. દર્શન મોહ ગળે તો સિદ્ધાંત બોધ પરિણમે. પણ 500 નંબર નો પત્ર છે, 506 નંબર, 506 છે, 506 અને તો સિદ્ધાંત બોધ પરિણમે, અને સિદ્ધાંત બોધ પરિણમે તો ઉપદેશમાં સ્થિર થઈ શકાય. ઉપદેશમાં સ્થિર થઈ શકાય તો નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. નહીતર ઉપદેશ સારો લાગે પણ એમાં ટકી ન શકાય, ટકવાનું બળ ન હોય, શક્તિ ન હોય, એવી પરિસ્થિતિ બને. હા, એ ઉપદેશ બોધ આ સિદ્ધાંત બોધ ને કારણભૂત એવો ઉપદેશ બોધ, સિદ્ધાંત બોધ ને કારણભૂત એવો ઉપદેશ બોધ, એવો ઉપદેશ બોધ ગ્રહણ કરવાથી સિદ્ધાંત બોધ પરિણમે. નહીતર દરેક ઉપદેશ નો જે જ્ઞાન છે એને ઉપદેશ બોધ જ કહેવાય. અને અન્ય મતમાં પણ ઉપદેશ બોધ તો છે જ. અન્ય સંપ્રદાયોમાં ઉપદેશ બોધ નથી એવું નથી. બધા ધર્મના શાસ્ત્રો અને ગુરુઓ ઉપદેશ આપે જ છે, એ બધો ઉપદેશ બોધ જ છે. કૃપાળુદેવે થોડું આ વિષયમાં એક સ્પેસિફાઈ કર્યું છે કે ઉપદેશ બોધ કેવો, સિદ્ધાંત બોધને કારણભૂત થાય એવો ઉપદેશ બોધ, એટલા શબ્દ નાખ્યા છે. ધ્યાન ખેંચાય, ન ખેંચાય તો ઉપરથી જવાય એવું છે. પાનું 407. પહેલો પેરેગ્રાફ 407 મને બીજો પેરેગ્રાફ. બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે એ વાક્ય છે 407 મને બીજા પેરેગ્રાફની પહેલી લીટી. પત્રાંક 506 પત્રાંક 407 બોધ બે પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંત બોધ અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ ડિફાઈન કર્યો છે. પર્ટિક્યુલર ઉપદેશ બોધની વાત છે, ગમે તે ઉપદેશ બોધની વાત નથી. આ ધ્યાનમાં લેવા જેવી વાત છે. કેટલા ઉપયોગથી એમણે આ વચનામૃત લખ્યું હશે, બહુમાન થાય એવો વિષય છે. સમજાય તો ગમે તેનો ઉપદેશ બોધ નહીં, ક્રોધ થાય તો ક્ષમા રાખવું એમ સીધી વાત નહીં. અને ક્રોધ થયો તો એની પાછળ તારો અભિપ્રાય શું હતો એ પેલા કે શું. ક્રોધ એ તારું ખરાબ આચરણ છે એ વાત ચોક્કસ છે, પણ આચરણ છે એ તો એક ઓરિયન્ટેડ પોઝિશન છે જીવની, એની પાછળ તારા શ્રદ્ધા જ્ઞાન શું કામ કરતા હતા એ વાત પહેલા કરો કે તારો અભિપ્રાય શું હતો. અભિપ્રાયની ભૂલ તોડવી, કેમ કે અભિપ્રાયને શ્રદ્ધા સાથે સંબંધ છે અને એ દર્શન મના કરી રહ્યા છે. આચરણ શ્રદ્ધા જ્ઞાન સુધર્યા વિના સીધું કોઈનું આચરણ સુધરે નહીં, અને સુધારવા જાય તો નિષ્ફળ જાય. જેમ કે લોકો ત્યાગ કરે છે સંપ્રદાયમાં, દીક્ષા લઈ લે છે, સર્વસંગ પરિત્યાગ કરે છે, તો એથી કઈ આત્મશુદ્ધિ નથી થઈ જતી. આપણા શાસ્ત્રો એમ બોલે છે કે તે અનંતવાર જીન દીક્ષા ધારણ કરી ઉપકરણોનો ઢગલો કરીએ તો મેરુ પર્વત જેવડો થાય. આ બધું આપણા શાસ્ત્ર બોલે છે, જૈન શાસ્ત્રમાં આ વાત છે. જીન દીક્ષા ધારણ કર્યા પછી સાધુપણાના ઉપકરણોનો ઢગલો તારી દીક્ષાનો જો કરવામાં આવે, આગળ આપણો ભૂતકાળ બતાવ્યો છે તો મેરુ પર્વત જેવડો ઢગલો થાય. કેટલી વાર તું નિષ્ફળ ગયાનું કારણ શું, કે પાંદડા તોડ્યા ને મૂળ સાજું રહ્યું.
ચારિત્ર પાડીએ દર્શન નથી કરતા એનું એટલું બધું
ના, એ નિષ્ફળ જાય છે.
એનેથી બી એક પ્રેક્ટિસ કરીને પછી દર્શન
કાર્ય પદ્ધતિ નો સવાલ છે ને, એની અંદર સિસ્ટમ નો તો સવાલ છે, ક્રમ નો તો સવાલ છે, ક્રમનો સવાલ છે. તમારે શેરો બનાવવો છે, શેરો બનાવવો હોય તો તમારે ઘીમાં લોટને શેકવો જોઈએ, પછી તમે ગોળનું પાણી નાખો એટલે શેરો થઈ જાય. પણ તમે એમ કહો કે આપણે પહેલા ગોળનું પાણી નાખી દઈએ પછી ઘી નાખીએ તો એ ત્રણેય બગડે, શું થાય? ઘી લોટ ને ગોળ ત્રણેય બગડે, અથવા ત્રણેય એક સાથે ચૂલે ચડાવી દે તો ત્રણેય બગડે. શેરો શેરાની પદ્ધતિથી થાય. દરેક કામમાં કામની પદ્ધતિનું મહત્વ છે. એકાઉન્ટ એકાઉન્ટની સિસ્ટમથી લખાય, નહીં તો ગૂંચવાડો ઊભો થાય. એટલે એ ગૂંચવાડો એવો ઊભો થાય કે હવે ઉજે નહીં પછી. ઉલટાની મુશ્કેલી પડે પછી, એમાંથી સર્વયું કાઢવું તો હવે મુશ્કેલી પડે. એ તો એની સિસ્ટમથી જ કામ, એક એક વાતમાં સિસ્ટમ જરૂરી છે. એમ આ તો આખા સંસારથી છૂટી અને નિર્વાણ પદ પ્રાપ્ત કરવા જેવું મહાન કાર્ય છે, એની કોઈ સિસ્ટમ ન હોય એ કેમ વિચારી શકાય? એ વાતને વિચારી પણ કેમ શકાય? તો કે આવડું મોટું કામ છે એ વિધાઉટ સિસ્ટમ હોય, આપણે ત્યાં તો જેને જે ઠીક પડી મને કરવા, શરીર બળ હોય તો ઉપવાસ ખેંચી કાઢે, જમ બળ હોય તો માંડે દાન દેવા, શુભ સંઘ નું બળ હોય તો માંડે ઝોપડીઓ વાંચવા, પુસ્તકો વાંચવા, એવું ન ચાલે, એવું ન ચાલે. જેને જેમ ઠીક પડે એમ કરે એવું ન ચાલે. શું સર, એની કાર્ય પદ્ધતિ હોવી જોઈએ, એની પદ્ધતિ પ્રમાણે જ ચાલવું જોઈએ, બીજો રસ્તો જ નહીં. નિશાળમાં છોકરાને પહેલેથી કોલેજમાં નથી બેસાડતા, ગમે એવો બુદ્ધિશાળી છોકરો હોય ને તો એને પહેલી પાસ કરાવો, બીજી પાસ કરાવો, ત્રીજી પાસ કરાવો, બધું સ્કૂલ પાસ કરાવો, પછી કોલેજમાં એને એન્ટ્રી આપે, એમ નથી. અને હાયર ડિગ્રીમાં તો એન્ટ્રન્સ એક્ઝામિનેશન આપવી પડે, પછી એને એને બેસવા દે, નહીં તો બેસવા ન દે. શું કામની તો સિસ્ટમ તો છે કે નહીં બધી જગ્યાએ? અને આ તો એકદમ હાઈલી ટેકનિકલ સબ્જેક્ટ છે, એટલે એ જ્યાં સુધી એવી રીતે ધ્યાન ન પહોંચે અને ધર્મના ક્ષેત્રમાં જેને જેમ ઠીક પડે એમ કરવા માંડે તો એવી રીતે કોઈ બી કોઈનું કામ થયું નથી ને થવાનું નથી, બધા નિષ્ફળ જ જાય છે. અને અત્યાર સુધી આપણે એ જ કર્યું છે. તમે બતાવો અત્યાર સુધી તમે સિસ્ટમનો વિચાર કર્યો હોય તો કયો? આપણે આટલી ઉંમર થઈ અને આપણે તો નાનપણથી જ કોઈ ને કોઈ સંપ્રદાયમાં જીવના છીએ, એટલે ત્યાં જતા આવતા તો થઈ જ ગયા છે, કાંઈ ને કાંઈ કરતા બી થઈ ગયા છીએ. તમે કયો કે અત્યાર સુધી સિસ્ટમનો શું વિચાર કર્યો છે, કાર્ય પદ્ધતિનો શું વિચાર કર્યો છે, કે આમાં યથાર્થ કાર્ય પદ્ધતિ શું, અથવા આપણા સંપ્રદાયમાં આ કાર્ય પદ્ધતિ યથાર્થ છે કે અયથાર્થ છે, એનો વિચાર કોઈ દી કર્યો હોય તો બતાવી દો. એમને મને આંકે રાખ્યું છે ગાડું, કોઈ દિવસ કામ ન થાય. એટલે જે જ્ઞાની પુરુષો થયા એને પોતાના અનુભવથી જે વાતો કરી છે એને સમજીને એ પ્રકારે આપણે અનુસરણ કરવું જોઈએ. અને જ્યાં જ્ઞાની પુરુષોના જ્ઞાન ધ્યાન અને પુરુષાર્થની પ્રશંસા થતી હોય, બહુમાન થતા હોય, એ પણ દર્શનોને ગાળવાનું એક કારણભૂત પરિણામ છે. ત્યાં યથાર્થ સત્સંગ જાણવો, ત્યાં આવા બધા પ્રકારો હોય, ત્યાં સત્સંગ યથાર્થ છે એમ સમજવું, નહીંતર યથાર્થ સત્સંગ ન હોય ત્યાં પણ અસત્સંગ થતો હોય છે. સત્સંગ નથી થતો ત્યાં, શું થાય છે, સત્સંગનો અભાવ તે અસત્સંગ. એવું નથી કે ધર્મની વાતો થાય માટે સત્સંગ છે, એવું કઈ નથી. આટલી વસ્તુ આ પ્રકાર આ બધું હોવું જોઈએ, નહીં તો સત્સંગના બહાને નામે અસત્સંગ થશે વાઈ જાય. અને કારણ કાર્યનો સંબંધ તો સીધો છે, જ્યાં અસત્સંગ હોય ત્યાં વિચાર બળ પ્રવર્તી શકે નહીં. આપણો વિચાર આત્મકલ્યાણનો હોય તો પણ તે વિચારમાં બળ ન હોય, એટલે એમાં બળ વિનાના વિચારો અમલીકરણ કરી શકે નહીં, એટલે એ વિચાર સાર્થક ન થાય, નિરર્થક જાય, આવું બને છે. કાલે આપણે છેલ્લો પ્રશ્ન વિચાર્યો હતો કે સત્સંગ યથાર્થ કેવો હોય, એ વિષય ઉપર આપણે આટલી વિચારણા કરી. એ વિષયમાં બીજો કોઈ પ્રશ્ન હોય તો વિચારી લઈએ, 15 મિનિટ છે આપણી પાસે. એટલે શું કરે છે કે પોતાના વિષય કષાયના પરિણામ છે એ પરિણામોને છોડવા માટે પદ્ધતિ વગર યુક્તિ પ્રયુક્તિ અને પ્રયોગો કરવામાં આવે છે. ચારિત્રનું મંદ પડે છે, પણ પાછો એ મોહ પાંગરી જાય છે. કેમ કે જે ઝાડનું મૂળ સાજ્યું એના પાંદડા ગમે એટલા તોડ્યા હોય તો પાછું એ ઝાડ પાંગરી જાય, કેમ કે અંદરથી એને પોષણ મળે છે. દર્શન મોહ છે એ મોહનું મૂળ છે. જે ઝાડનું મૂળ કાપ્યું એના પાંદડા ભલે ન કાપ્યા હોય તો પણ એ સુકાઈ જવાના, કેમ કે એને પોષણ મળતું નથી. ચરિત્ર મોહમાં આવે આવે ને આવે જ નેચરલી.
આપણે જે ધાર્મિક પરંપરા પ્રમાણે નાનપણ ચિકિત્સા બધી થઈ ગઈ, તો એની વખતે એ વખતે કે કઈ એને દર્શન મોહ કે એને એ સમજ પણ નથી.
હા, એટલે એવું એવું અનંત વાર કર્યું આપણે, નિષ્ફળ ગયા. આ ભૂલ કરેલી છે, આ ભૂલ નહીં થઈ. એટલે એવું કરવું કરાવવું અને અનુમોદવું, ત્રણેની ભૂલ સરખી છે. એ ત્રણેનું ફળ પણ સરખું છે. કોઈ પણ તમે દોષ કરો એ અભિપ્રાય વિરુદ્ધ પણ હોય શકે. મારે એમ કરવું નહોતું પણ થઈ ગયું મારાથી, અનેશ માય ઓપિનિયન. પણ અનુમોદન કોઈ દોષ નો તમે કરો એમાં તો તમારો અભિપ્રાય હોય ને હોય જ. અભિપ્રાય પૂર્વક નો દોષ છે એ વધારે બળવાન દોષ છે. અભિપ્રાય વિરુદ્ધ નો દોષ છે એમાં એટલું બળ નથી હોતો, કેમ કે એમાં રસ ની સામે અભિપ્રાય ની વિરુદ્ધતા પ્રવર્તી હોય છે. એટલે અનુમોદન નો દોષ સૌથી વધારે છે. કરવા કરાવવા કરતા અનુમોદન સૌથી વધારે છે. આ બધી વાતો સત્સંગ વિના તો સમજાય નહીં. કે આપણે અત્યાર સુધી ક્યાં ક્યાં કેટલી ગડબડ કરતા આવ્યા. આપણે દીક્ષા ન પાડી પણ દીક્ષા લીધી અને આપણે કઈ અનુમોદન તો કરવું ને, એ ભાઈ ચોમાસું અણમારે ત્યાં કરવું. ત્યાગ કર્યો કે શક્તિ વેડફી એ નક્કી કરવા જેવો વિષય છે. આપણે લોટ ને ગોળ ને ઘી ને ચૂલે તો ચડાવ્યા ને, પદાર્થ નીકળ્યો ત્રણે બગડાઈ. કેમ કે ગુમડા ઉપર ચોપડવાની પોટીસ ન થાય એમાંથી. એકલા લોટમાં પાણી નાખો ને તો પોટીસ થાય, તો ગુમડું પાક્યું હોય તો લગાડવા કામ આવે. પણ આ તો પોટીસ નહીં થાય, કારણ કે ગોળનું પાણી છે અંદર. એટલે એમાં ઘણું બગડે છે. લોટ ગોળ ને ઘી તો બગડ્યા, એ તો ત્રણ પદાર્થો બગડ્યા, પણ બળતણ પણ બગડ્યું, નકામું વ્યૂ અને સમય પણ બગડ્યો, પાંચવાના બગડ્યા, એવું થાય આમાં. એટલે લાભ થાય છે કે નુકસાન થાય છે તે અજ્ઞાન પણ આમાં ખબર નથી પડતી. આપણે અજ્ઞાનને દ્રઢ કરીએ છીએ, મિથ્યાત્મને દ્રઢ કરીએ છીએ, ક્રમે કામ કરતા નથી પદ્ધતિ. એ તો એ ક્રમ વિપર્યાસને દ્રઢ કરીએ છીએ ને વિપર્યાસ બધાય મિથ્યાત્વ સહિત છે. એક પણ વિપર્યાસ હોય ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય. એટલા માટે તો મુમુક્ષુ ભૂમિકામાં બધા અભિપ્રાયો સુધારવાને તો આટલી લાંબી જોડી ચર્ચા ચાલે છે. નહીંતર તો ત્યાગ ન કરાવે, હવે ધંધો છોડીને બેસી જાઓ. નહીંતર તમે નહીં સમજી શકો કે એવું કાંઈ જરૂરી નથી, ધંધો કરતાં કરતાં સમજી શકાય એવું છે. અને એક નાનું એ સિદ્ધ કરી દેખાડ્યું છે કે જુઓ અમે ગૃહસ્થીમાં છીએ અને આ કામ કર્યું છે, દર્શન મોટા આવ્યો છે. રામચંદ્રજીએ 17,500 વર્ષ રાજ કર્યું. કેટલું? 17,000 વર્ષ એમને રાજ કર્યું. સમય દ્રષ્ટિ હતા, એ ભગવાન મોક્ષ માં ગયા છે. કેવી રીતે રાજગીરી હોય છે એ વિચારવા જેવો વિષય છે. એ વિષય ઉપર કૃપાળુ દેવ નો 408 નંબર નો પત્ર બહુ વિચાર માં ગયો છે, ઊંડો વિચાર માં ગયેલો વિષય છે. આપણે કાલે આત્મ ભાવના પૂરી કરશું પછી લઈ લઉં તો એ પત્ર લેશું. 408 કેવી રીતે કામ કર્યું છે. 25મા વર્ષનો પત્ર છે. એમની વિચારણા તો 15 વર્ષથી જાગૃત થઈ છે એ એમના વચનામૃતો બોલે છે. 10 વર્ષ સુધી ઘણી ઊંડી વિચારણા ચાલ્યા પછી એમને આત્મજ્ઞાન 24મા વર્ષે છે. અને 34મા વર્ષે એમને દેહ ત્યાગ કર્યો. 10.5 વર્ષ જ્ઞાન દશારે આ 20 વર્ષમાં એમને એક ભાવમાં મોક્ષ જાય એની તૈયારી કરી નાખી. દીક્ષા નથી લીધી, હજી દીક્ષા નથી લીધી. આત્મજ્ઞાન થાય એટલે મુનિ દશાની ભાવના આવે, પણ એ આ રીતની નહીં. દર્શન મોહ કપાયા પછી ચારિત્ર મોહને કાપવા માટે પુરુષાર્થ ચાલુ થઈ જાય અને એની ભાવના પણ આવે. એ તો કાર્ય પદ્ધતિ યથાર્થ હોવાથી એ દીક્ષા નિર્માણ પદનું કારણ થાય. એમાં કઈ દીક્ષા સાથે આપણે કોઈ પ્રેજ્યુડાઈસ નથી, પણ આપણે યથાર્થપણે હોવું ઘટે, યથાર્થપણે થવું જોઈએ, એના ઉપર આપણું વજન છે. નહીં તો નકામું જાય, આપણે મહેનત કરેલી નકામી જાય છે. કેમ કે એ વિષય થી અજાણ્યા છે. શું કરે, એ વિષય થી અજાણ્યા છે. અને એટલા માટે કૃપાળુ દેવ સંપ્રદાયના કોઈ સાધુ સંતોને ગુરુ તરીકે સ્વીકારીને વ્યસ્ત હોવા છતાં એમની સાનિધ્યમાં રહ્યા નથી. કેમ કે એમણે જોયું કે આમાં ક્યાંય કોઈ સમજીને કામ કરતો હોય એવું દેખાતું નથી. એમને ઝંપલાવે છે એનો કોઈ અર્થ નથી, એમને ઝંપલાવવાનો કોઈ અર્થ નથી. અંધારામાં કૂદકા મારવાથી એનું કહી દીધું. આપણે તો સમજ્યા વગર દીક્ષા લઈ લીધી છે, પણ આ કોઈ જ્ઞાની પુરુષ છે, આ વિષય ને સમજે છે. અને આપણે જો ખરેખર સંસાર તરવો હોય તો એની પાસે સમજવા બેસીએ. સ્વીકાર્યો નહી કઈ સહેલી વાત નથી. ન બને એનું કારણ શું છે કે તમે રીત જ ખોટી પકડી. તમારો જે કોન્સેપ્ટ છે એ મિસકોન્સેપ્ટ છે કે આમ કરતા કરતા આમ થશે, એમ કરતા કરતા એમ થતું નથી. આ તો શું છે, આત્માના ગુણધર્મનું સાયન્સ છે. શેરાનો દાખલો એટલા માટે આપ્યો કે શેરો છે એ સાયન્ટિફિકલી ઉત્પન્ન થાય છે, એનું વિજ્ઞાન છે. એમ આત્માનું પણ વિજ્ઞાન છે, કામ કરવાનું એક વિજ્ઞાન છે, એના ગુણો એની રીતે કામ કરે છે. દંશણ મૂલો ધર્મો, આપણું સૂત્ર શું કહે છે? દંશણ મૂલો ધર્મો, ધર્મનું મૂળ દર્શન છે. હવે દર્શન નો ખ્યાલ જ ન હોય ને એમ ચારિત્ર મૂળ ઉપર આવેલા છીએ તો કામ થવાનું નથી, તો નિષ્ફળ જાય બધું. અને બુદ્ધિપૂર્વક મિથ્યા અભિપ્રાયને ગ્રહણ કરવાથી ગ્રહિત મિથ્યાત્મનો નવો દોષ ઉત્પન્ન કર્યો. ફાયદો તો થાય નહીં, ચોક્કસપણે ફાયદો થાય નહીં, પણ પ્રયોજનભૂત વિષયમાં ખોટી બુદ્ધિ લડાવીને નવું ગ્રહણ કર્યું તેને ગ્રહિત મિથ્યાત્મ કહે છે. એટલે મિથ્યા દર્શન તીવ્ર કર્યું. જેમ કે બધા ત્રણેય સંપ્રદાયમાં આપણે વિલંબર સ્થાને પાસે વેરાવાસીમાં ટિપ્પણીનો વિષય નથી, સમજવા માટે આપણે વાંચે છે. ઉપવાસ કરો એટલે તપ થયું કે નહીં, અને એમ જ ચાલે છે કે નહીં. પછી કોઈ એક ઉપવાસ કરે, કોઈ પાંચ કરે, કોઈ દસ કરે, કોઈ પંદર કરે, કોઈ મહિના ના કરે. તપસ્વી તરીકે અહંભાવ આવ્યા વગર રહીએ, આવ્યા વગર રહીએ નહીં. કેમ કે બધા બહુમાન કરવાના, એને પારણા કરાવવાના, એને ઉજવણા કરાવવાના, એને જે કાંઈ વ્યવહાર કરતા હોય બધો વ્યવહાર કરવાના. એ અહંભાવ એટલે દર્શન મોહની તીવ્રતા.
આત્મજ્ઞાન
થી કેવું જ્ઞાન બહુ દૂર નથી, નજીક છે. આત્મજ્ઞાનથી કેવળ જ્ઞાન બહુ સમીપ છે. એટલે પહેલાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, અને દર્શનોના અભાવથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે.
એ લોકોને દર્શનો ઉત્તરવી એટલે મુનિ દશા આવતી
હોય,
પછી આપણે બધાએ જોઈએ કે આ બધા મુનિ છીએ એટલે એ લોકો
આપણે
જોઈશું કે ભાઈ જે લોકો મુનિ થઈ ગયા એને મોક્ષ થઈ ગયો. હિસાબ 83 એમ માયને કે ભાઈ કેમ થયો સંસારમાં, તો એને તો પોતાનો આનંદ આવતો હતો. એ આત્માની અંદરમાં, એ આનંદની અંદરમાં એને બધું ભૂલાતું, એ બધું મુકતા ગયા. અને આપણે જોતા ગયા કે ભાઈ એને તો આ મુનિ થઈ ગયા, અને આ મુનિ થઈ ગયા એ થઈ ગયા. આપણે એને
દાખલો બહુ સરસ છે. જંગલમાં પગે ચાલીને, એક જમાનામાં લોકોને વાહન નહોતા, અત્યારે પગે ચાલીને એક ગામથી બીજા ગામ બી આ જાય. એમાં શિયાળાની ઠંડી અને રાતના બે પાંચ જણા નીકળી ગયા, ચાલો ને આ ગામથી આ ગામ આપણે બે ચાર ગૌ છે હાલી નાખીએ, હું પહોંચી જઈશું 4-5 કલાકમાં. પણ ઠંડી વધી ગઈ, ગામથી ગામમાં જો ઠંડી વાંચો તો ટાઢના કદાચ શરદી લાગી જશે ને ટાઢના મરી જશો. એટલે કે ચાલો રસ્તામાં તાપણું કરીને થોડુંક તાપી લઈએ. એટલે લાકડા થોડાક ભેગા કર્યા, હુકા લાકડા પીડા હોય ભેગા કર્યા, અને ચકમકથી કે દેવાસળીથી અગ્નિ પેટાવીને તાપણું કરી તાપવા બેસી ગયા. અને વાળે વગડામાં થોડા વાંદરા હતા, એ વાંદરાએ જોયું ચાલુ આ લોકોને ધાડ ઉડાડવાનું સાધન બહુ સરસ છે, આપણે આવું કંઈક કરીએ. મેં એને લાકડા કર્યા ભેગા, પણ હવે એની પાસે દિવાસળી ક્યાંથી હોય? એ તો એને આજ્ઞા જીવડા હોય ને એ પકડી પકડીને નાખે. જુગનું જુગનું આગ્યા જીવડા છે, અને પકડી પકડીને લાકડામાં નાખે, પણ અગ્નિ કેદી સળગે અને તાડ કેદી ઉડે ઉડે. નકલ કરવાથી તો કોઈ અંદરનો આનંદ આવે મને દશામાં, ત્યારે ખબર ન પડે કે બારમાં શું થાય છે. અંદરનો આનંદ ન આવે ત્યાં સુધી નકલ કરવાથી તો તાડ ઉડે નહીં. હું તાડ ન કરી દઉં, હા એ કામ ન થાય. બહારની કોઈ નકલ કરવાની કોઈ દેખાદેખીની ચીજ નથી આવી. એ રીતે જોઈએ તો બહુ ગંભીર વિષય છે. એકદમ.